તારીખ 12/11/1996 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા બેસતા વર્ષની બોણી.
નિર્ણય કરીએ અને અમુક સમયે નિર્ણય છૂટી જાય, તેનું કારણ શું? નિર્ણય જ્ઞાનની પર્યાય છે. સમજણપૂર્વક કોઈ એક નિર્ધાર ઉપર આવવું, નિશ્ચય ઉપર આવવું, એ નિર્ણય છે. મારે આત્મકલ્યાણ કરવું છે. દાખલો લઈએ, કોઈ મોક્ષ એમ વિચારે કે આ બધું વાંચતા સાંભળતા મારો હવે નિશ્ચય છે કે મારે આત્મકલ્યાણ કરવું. એવું નિશ્ચય કર્યા પછી પણ એ નિશ્ચય છૂટી જાય છે, એનું શું કારણ? એવો પ્રશ્ન કર્યો છે. રુચિ ન હોય તો નિર્ણય થઈને છૂટી જાય છે, નિર્ણય થઈને પણ છૂટી જાય છે, થયા પછી પણ છૂટી જાય છે. એનું કારણ કે નિર્ણય કર્યો ત્યારે એને રુચિ થઈ હતી, એને જરૂરત લાગી હતી કે મારે મારું આત્મકલ્યાણ કરી લેવા જેવું છે. એ રુચિ પાછી હટી ગઈ અને રુચિ પાછી સંસારને થઈ ગઈ. જે આત્મકલ્યાણની રુચિ હતી એ સંસારની રુચિ થઈ ગઈ પાછી, એટલે એને સંસારિક પદાર્થો પ્રત્યેનો જે મોહ છે એને કારણે એનો જે નિર્ણય કર્યો છે એ છૂટી જાય છે. નિર્ણય છૂટી જાય ત્યારે શું થાય અને નિર્ણય હોય ત્યારે શું થાય એ વિચારીએ એટલે ખ્યાલ આવી જાય. નિર્ણય હોય ત્યારે નિર્ણયને અનુસરીને કામ કરતા પરિણામો ચાલે, નિર્ણયને અનુસરીને પરિણામો કામ કરે ત્યારે તો નિર્ણય બરાબર છે. કેમ કે નિર્ણય પછી જે નિર્ણય છે એ ડિસિશનનું સ્ટેજ છે. પહેલું સ્ટેજ થિંકિંગ, વિચાર, પછી એના ઉપરથી આગળ વધ્યો એટલે સેકન્ડ સ્ટેજમાં ડિસિશનમાં આવ્યો, જ્ઞાનમાં જ્ઞાનમાં. પછી થર્ડ સ્ટેજ આવે એક્ઝિક્યુશનમાં, એક્ઝિક્યુટિવ સ્ટેજ આવે, તો એનો મેં પોતે નિર્ણય અનુસાર પરિણામો કામ કરવા માંડે, ઇનિશિયેટિવ લેવા માંડે. મારે મારા નિર્ણય પ્રમાણે ચાલવું છે, બીજી રીતે મારે ચાલવું નથી, એ પ્રકારના પરિણામો ચાલે અને ઇનિશિયેટિવ્સ પણ એ લઈએ કે જે રીતે પોતાનું આત્મકલ્યાણ થાય એ પ્રકારના એ ઉદ્યમ કરે. તો એ શું બતાવે છે? એને નિર્ણય કર્યો એ રુચિના સદભાવમાં કર્યો, રુચિ હતી એટલે નિર્ણય કર્યો. પછી જે અમલીકરણમાં આવ્યો એમાં પુરુષાર્થ જોડાણો, એટલે રુચિ અન્યાય એવી રીતે થયો. રુચિનું પણ બીજું સ્ટેજ કયું આવ્યું કે પુરુષાર્થનું આવ્યું, અને નિર્ણયનું બીજું સ્ટેજ આવ્યું અમલીકરણનું આવ્યું. જે અમલીકરણ અને પુરુષાર્થપૂર્વક જે અમલીકરણ થાય ત્યાં કાર્ય સિદ્ધિ અવશ્ય છે, ચોક્કસ થાય ને એમ ચોખ્ખી વાત એ પ્રકારે છે. તો અહીંયા પ્રશ્ન કર્યો કે નિર્ણય છૂટી જાય છે એનું શું કારણ? કે એની રુચિ છૂટી ગઈ, રુચિ એની સંસારની થઈ ગઈ. રુચિ પ્રબળ હોય તો એમને એમ નિર્ણય ટકાવી રાખે, અને રુચિ બળવાન હોય તો એ નિર્ણય ચાલુ રહે અને એ નિર્ણય આગળ કાર્ય કરે અને નિર્ણય છે પોતે આગળ કામ કરવા લાગે છે. પછી વેદજ્ઞાનનો જો પુરુષાર્થ હોય તો એ સ્ટેજમાં એમણે વાત લીધી છે કે આ હું છું ને આ હું નથી, એ વેદજ્ઞાનનો સ્ટેજ આવ્યો. આ હું છું એટલા જ્ઞાન તે હું છું, આ રાગાદી તે હું નથી, અથવા દેહાદી સંયોગ તે હું નથી. આ હું છું, આ હું નથી એમ રુચિ હોય તો નિર્ણય તેનું દ્રઢતાપૂર્વક કાર્ય કર્યા કરે. શું રુચિ ચાલુ રહીએ, નિર્ણય ચાલુ રહીએ, પુરુષાર્થમાં યોજાય અને દ્રઢતાથી, પુરુષાર્થ એટલે દ્રઢતાથી કામ કર્યા કરે. આવું પ્રથમ અભ્યાસ રૂપ હોય, નિર્ણય આવો વારંવાર થાય. અભ્યાસ રૂપ હોય એટલે શું કે આ પ્રમાણે જે પુરુષાર્થ છે એની પ્રેક્ટિસ છે એ વારંવાર જીવને થાય, એમ થાય. પ્રથમ આ હજી યથાર્થ નથી, પણ તેનો અભ્યાસ કરતા કરતા યથાર્થ થવાનો અવકાશ છે. એમાં શું કીધું, યથાર્થ નથી કે આ બુદ્ધિપૂર્વક તો બધું કરે પણ એવી સહજતામાં આવે ત્યારે એમાંથી યથાર્થ થવાનો અવકાશ છે. બુદ્ધિપૂર્વક એને આ બધું ચાલવું જોઈએ અને બુદ્ધિપૂર્વક ચાલવામાંથી સહજતામાં ચાલી જવું જોઈએ. યથાર્થ થાય ત્યારે સહજતામાં આવે. ત્રિહિંચમાં એવું છે કે ઉપદેશક એવા ગુરુનો યોગ નહીવત છે. નહીવત છે એટલે શું છે કે કાં તો સમોકરણમાં જાય, તિરિંચો એને ભગવાનનો યોગ છે. અને કોઈ એવો ચમત્કાર થાય મહાવીર સ્વામીની જેમ, તિરિંચ દશામાં પણ ગુરુ સામેથી આવી ગયા, એને તમે ગુરુ ગોતવાનો પ્રશ્ન છે ને, ક્યાં ગોતવા જાય તિરિંચ. એટલે ત્યાં વિચાર શક્તિ બહુ મર્યાદિત હોય છે, કુંઠિત થઈ ગયેલી હોય છે, જ્ઞાન મૂંઢાયેલું હોય છે તિરિંચ દશામાં. એટલે બહુ વિચાર શક્તિ નથી, છતાં સુખ દુઃખનું પ્રયોજન ભૂત જ્ઞાન એને હોય છે. મોટાભાગના જે તિરિંચ પામે છે એ સંસ્કારી જીવ હોય તો પામે, એ સંસ્કાર એને પેલા લઈ લીધા હોય, કોઈ સત્પુરુષના યોગે પ્રત્યક્ષ યોગે દેશના લબ્ધિ એને મળી હોય, સંસ્કાર પણ પ્રાપ્ત થયા હોય અને તિરિંચ ગતિ પોતાના અપરાધને લઈને થઈ ગઈ હોય તો એ તિરિંચ ગતિમાં પણ પામે ખરો સંસ્કારના બળે. તો સંસ્કારના બળે જે પામે છે એમાં શું છે કે જે અતિ અભ્યાસે થાય, જે કોઈ કામ અતિ અભ્યાસે થવું જોઈએ, ઘણી પ્રેક્ટિસથી થવું જોઈએ, એ સંસ્કારવાળાને અલ્પ પ્રયાસથી થઈ જાય છે. કેમ કે એને કેટલું ભેગું કરેલું છે એનું ફળ આવે છે. ફળ આવે છે એ બી કરતાં મોટું હોય છે હંમેશા. કેમ કે અહીંયા માણસ કોઈ નરકે જવાના પરિણામ બાંધે તો અહીંયા તો એને થોડા થોડા ટાઈમમાં એને એ કામ કર્યું. કેટલા કામમાં કંઈ સમય થોડો હતો, એનું ફળ તેનું કેટલા લાખો કરોડો વર્ષમાં આવે, અબજો વર્ષમાં આવે. એટલે બી નાનું હોય ફળ મોટું આવે, એમ સંસ્કારનું બી નાનું આવ્યું, અલ્પ પ્રયાસે ફળ મોટું મળી જાય. એવું બધું આની અંદર ગણિત છે, આ આ ટાઈપનું આમાં ગણિત છે. મનુષ્ય પણ જો સંસ્કાર લઈને આવ્યો હોય તો અલ્પ પ્રયાસ થઈ જાય અને સત્પુરુષ વગર પણ થઈ જાય. નિસર્ગાત એને નિસર્ગાત કહેવામાં આવે છે. અને જીવ સજીવન મૂર્તિના યોગે થાય તો એને અધિગમાત કહેવામાં આવે છે. ઉમા સ્વામી મહારાજનું સૂત્ર છે કે સમ્યક દર્શન બે પ્રકારે થાય, નિસર્ગાત અધિગમાત. વાહ વાહ એટલે અથવા આ નિસર્ગથી થાય અથવા અધિગમથી થાય, ત્રીજો પ્રકાર નથી. ઉમા સ્વામીના સૂત્રો એ જમાનામાં સીતાંબરોએ માન્ય કરેલા, સ્વતંત્ર આચાર્યો હશે ને સમાજ હશે, આમાં તો કઈ કહી શકાય એવું નથી. પછી અમાન્ય કરવાની કોઈની તાકાત ન રહે, એટલે હજી એ સૂત્ર ને માન્ય કરે છે, શાસ્ત્ર ને માન્ય કરે છે. પછી ભલે એમ કે આપણા આપણા આચાર્ય હતા, અથવા એ સૂત્રો માન્ય કરે પણ એને અનુસરે નહીં, એનું વિસ્મરણ કરી જાય, એવી હાલત થઈ જાય. પણ એ સૂત્રો એવા હતા કે કોઈ ને કઈ કહેવાની જગ્યા ન રહી, એવા નિષ્કર્ષ રૂપે સિદ્ધાંત હોય તો એમાં કોઈને બોલવાની દલીલ કરવાની જગ્યા ન રહી. કેમ કે નિસર્ગાત અધિગમ આત્મા, બસ પતી ગયું. સમ્યક દર્શન બે પ્રકારે થાય, જગતમાં ત્રીજો પ્રકાર નથી. દલીલ ગોતવા જાય મળે નહીં. સમર્થ આચાર્ય થઈ ગયા એ સમય. આમ કુલકુંડાચાર્ય ના શિષ્ય પણ કોઈ કહે છે. આ રુચિ જે છે એ પણ સાધારણ રુચિ, અહીંયા જે રુચિ લીધી એ અનન્ય રુચિ નથી લીધી, સાધારણ રુચિ. આત્મકલ્યાણની સાધારણ રુચિ હોય તો નિર્ણય ઉપર આવે, નિર્ણય ઉપર આવીને બુદ્ધિપૂર્વકનો પ્રયાસ ચાલુ કરે. એમ કરતાં રુચિ પણ જામી જાય અને પ્રેક્ટિસ પણ જામી જાય તો યથાર્થ થઈ જાય, અને છૂટી જાય તો છૂટી જાય. એટલે એ ભૂમિકા કાચી પાકી ભૂમિકા છે. એટલે એમ કહ્યું કે યથાર્થ નથી, કાચી પાકી ભૂમિકા છે એટલે યથાર્થ નહીં. યથાર્થતામાં આવે એટલે લાઈન સીધી પકડે, એ આગળ વધતો ઉન્નતિ ક્રમમાં આગળ વધતો જાય, ઉન્નતિ ક્રમમાં આગળ વધતો જાય. એમ બળ બળ તો રુચિનું, રુચિને અનુસરીને વીર્ય છે ને, એટલે નિર્ણય, રુચિ, નિર્ણય અને બળ બધું ભેગું થવું જોઈએ તો કામ આગળ ચાલે. રુચિ સાધારણ હોય, નિર્ણય પણ એવો જ થાય, બળવાન નિર્ણય ન થાય. અને બળવાન નિર્ણય ન થાય તો એ નિર્ણય છૂટી જતા શું વાર લાગે. એક તો પોતાની કાર્યશક્તિ ઉપરનો જો વિશ્વાસ હોય તો એ પ્રકાર ઓછો આવે. બીજું, ભવિષ્યની અનુકૂળતા પ્રતિકૂળતાની ચિંતા ન હોય તો પ્રકાર ઓછો આવે. એ બે પડખા જો લેકિંગ હોય તો એમ થાય, એટલે એ જોઈ લેવાનું. એવી ગમે એ પરિસ્થિતિમાં પણ મારે મારું કામ કરવું છે. ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉદય અનુસાર હોય મારે મારું કામ કરવું, એટલે બળ હોય પોતાનું તો પછી કાંઈ આગળ પાછળની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. છતાંય તે અવલંબન લેવું હોય તો કૃપાળુ દેવનું વચન છે કે જ્ઞાની પુરુષ, અથવા પોતે જ લખ્યું છે પોતાના માટે, કે અમે એક ક્ષણની પણ ચિંતા કરતા નથી. એક ક્ષણ પછી શું થશે એનો અમને વિકલ્પ નથી. અત્યારે અમે અમારું કામ કર્યા દઈએ છીએ. ઉદયમાં જે માથે પડે આ માથે પડીને આવ્યું છે એ પણ કરીએ છીએ, અને અંદરમાં અમારું કામ પણ કરીએ છીએ. બે કામ કરીએ છીએ. માથે પડ્યું છે એની ઉપેક્ષા કરીએ છીએ. અપેક્ષા વૃત્તિ જો તીવ્ર થાય તો એની ચિંતાથી આ વગર કરીએ નહીં. અથવા પોતાના પોતાના એબિલિટી ઉપર વિશ્વાસ હોય તો આપણે કાર્યક્ષમ છીએ. શું આપણામાં આપણું કામ કરવા માટે આપણે કાર્યક્ષમ છીએ, અંદરમાં ને બહારમાં બે રીતે. બસ આપણે કોઈ વિકલ્પ કરવાની જરૂર નથી. પડશે એવા દેવાશે. શું પડશે એવા દેવાશે? હે ઉલ્લાસિત વીર્યથી કામ કરવાનું. પરીક્ષા વખતે આપણે એમ કહીએ છીએ માસ્તરને કે સાહેબ હજી મારે લેસન કરવાનું બાકી છે. હું કહું ત્યારે પરીક્ષાનું પેપર કાઢજો. હે નહીં તો નક્કી કર્યું કે માર્ચની 15મીએ તમારી પરીક્ષા, એટલે માર્ચના મિડલમાં એક બે દી આગળ પાછળ મારા સંજોગ વરસાદ થશે, તમારે તૈયાર રહેવાનું છે. હે પરીક્ષા આપણી અનુકૂળતા એ ન હોય. આપણે અત્યાર સુધી જે કઈ કર્યું વિચાર્યું તો ગમે ત્યારે પરીક્ષા કાળ આવે, વાંધો નહીં. આવો, આવવા દો, એમ તૈયાર રહેવાનું. જેને આમાં તો સીધું લાગુ પડે એવું છે આ બોલતો, કે જેને આત્મકલ્યાણની રુચિ હોય એનું નિર્ણય બળવાનો હોય. નિર્ણય બળવાનો હોય તો પોતાના નિર્ણય અનુસાર કામ કરવાનો થનગનાટ હોય. શંકા આશંકા ન થાય કેમ થશે ને કેમ નહીં, થનગનાટ હોય. હું મારું કામ કરીશ, હું મારું કામ કર્યા વગર નહીં, હું મારું કામ કોઈ પણ ભોગે કરીશ, કોઈ પણ ભોગે હું મારું કામ કરીશ. 128માં કેવું લીધું, એક એક વચનો તો લ્યો. ગમે તેમ થઈ જાઓ, ગમે તેવા ઉપસર્ગ આવી પડો, ગમે તેવા પરીક્ષા આવી પડો, ગમે તેવી આધી વ્યાધીને ઉપાધિ થાવ, અરે આયુષ એક ક્ષણ પણ બાકી રહ્યું હોય અને નિમિત્તો અનુકૂળ ન હોય, કાંઈ વાંધો નહીં, આ કરવું જ છે. એનો આ નિર્ણય છે. નિર્ણયનું સ્વરૂપ બહુ સરસ આપ્યું છે 128માં. એ નિર્ણયનું આખું પિક્ચર થયું છે. જેને આત્મકલ્યાણ કરવાનો નિર્ણય છે કોઈ પણ ભોગે કરે છે. કેમ કે બહુ મોટું એચિવમેન્ટ છે આનું. આ નિર્ણય પાછળ એનું ફળ છે એ બહુ મોટું છે. સાધક દશા અસંખ્ય સમયની અને એનું ફળ અનંત કાળ જુઓ. બી કરતા ફળ મોટું છે જ નહીં. કોઈ પણ જીવને સાધક દશા છે એ સમીપ દર્શનથી ચોથા ગુણ સ્થાનથી બારમા ગુણ સ્થાનમાં અસંખ્ય સમય છે. પછી સાદી અનંત કાળ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમાધિ, સુખમય એ જીવ બિરાજમાન રહીએ, કેવડું મોટું ફળ છે. સમીર દર્શન પહેલા સંસ્કાર લઈએ, અલ્પ પ્રયાસ કામ થાય, ફરતું બહુ મોટું આવે. એટલે ફળ સામે નજર હોય તો પુરુષાર્થ નો ઉપાડ ફળાક દઈને આવે કે આટલો બધો લાભ થવાનો છે, મને આટલો બધો લાભ થવાનો છે. થનગનાટ ઉભો થાય કામ કરવા માટેનો, થનગનાટ ઉભો થાય. લાભ અમે દેખાય એટલે રસ ચડી જાય, ચડે કામ કરવાનો રસ ચડે. બસ એ જોવાનું છે, મને મળવાનું શું છે. એક ભવના થોડા સુખ માટે અનંત કાળનો અનંત દુઃખ વરવાનો પ્રયત્ન સત્પુરુષો કરતા નથી. કેવા કેવા વાક્યો મને લીધા છે. એક ભાવના થોડા સુખ એટલે એ કલ્પિત સુખ છે, એમાં હૈયા હોળી પાર વગર ની છે. એના માટે અનંત કાળ નું અનંત દુઃખ વરવાની વાત હોય શકે? બસ આટલો જ વિવેક કરવાનો છે. જે વિવેક કરવાનો છે આટલો જ વિવેક કરવાનો છે. બસ પછી કેવી રૂચિ ને પુરુષાર્થવું પડે છે. બળવાન નિર્ણય છે, કામ લેવાનું છે રૂચિ સાથે. એમાં જ આપડે આવી ગયો હિંમત એવી વજ્ર જેવી. હા, બધા પ્રદેશના વૈજ્ઞાનિકો થઈ ગયા. હવે આખી જિંદગી લેબોરેટરીમાં પીડારી આવે, રિસર્ચ કર્યા કરતા એને એને એનો ખાવા પીવાનું ભાન રહે, એનું ઊંઘવાનું ભાન રહે, ગમે ત્યારે ખાઈ પીએ, ગમે ત્યારે સૂએ, અને દાઢી તો આ સુધી થઈ ગઈ હોય. ફોટા તમે જોજો, દાઢી વાળા વૈજ્ઞાનિકો છે એ શું બતાવે છે. આખી જિંદગી પડ્યા રે લેબોરેટરીમાં, વાંચવું ને પ્રયોગ કરવો, વાંચવું ને પ્રયોગ કરવો. ભૌતિક વિજ્ઞાન પાછળ રિસર્ચ માઇન્ડેડ કોઈ માણસ હોય એની જિંદગી આવી હોય છે તો આ તો અનંત કાળનું અનંત સુખ મળવાનું છે. એકલો એકલો જ કરે છે કે એને કોઈ સાથ આપે છે? એકલો એકલો ગોતા કરે છે, ત્યારે કોઈ ગુરુ નથી, પ્રોફેસર નથી. એને એક જ નક્કી કર્યું છે કે ભાઈ આમાં જે કઈ મારી પાસે જે કઈ ઉપલબ્ધ માહિતી છે એનાથી મારે કોઈ એક કદમ આગળ વધીને કોઈ નવી શોધ કરવાની છે. રિસર્ચ ઇઝ વન સ્ટેપ મોર, વન સ્ટેપ ફર્ધર, વિચ ઇઝ લેડ ઇન ધ બુક્સ. રિસર્ચ કરતા ને ત્યારે આ બધું સૂત્રો વાંચેલા. ભૌતિક રિસર્ચ થોડું કર્યું છે, ફ્યુલ એડિટિવ નું કર્યું હતું, પેટ્રોલ ડીઝલ ની અંદર એને ફ્યુઅલ પાવર વધારવાની શક્તિ, એનું સાહિત્ય છે દેહરાદૂનની અંદર. દેહરાદૂનની અંદર પેટ્રોલિયમની આપણે ત્યાં ફર્સ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એમ ત્યાં પેટ્રોલિયમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, PPI. કરોડો રૂપિયાના પ્રયોગ કરવાના સાધનો છે. કરોડોના એટલે 10-20 કરોડના છે. એટલા જ મોટા બિલ્ડિંગો છે લેબોરેટરી માટે, એટલા મોટા ડિવિઝનો છે. 300-400 સાયન્ટિસ્ટો કામ કરે. હા, અમે ત્યાં 11 દિવસ રહ્યા હતા. હા, અને લાખો રૂપિયાનું સાહિત્ય છે અને લાઇબ્રેરીમાંથી કયું સાહિત્ય વાંચવું એ નક્કી કરતા 1.5 દિવસ લાગ્યો. બરાબર, 18 વોલ્યુમ બહાર કાઢ્યા. લાઇબ્રેરીને કેવું પડે, ભાઈ આ વોલ્યુમ કાઢી દઉં, આ પુસ્તક કાઢી, પછી બેઠો બેઠો વાંચું. ના, હું મહિરાલા જ્યારે હતા. વર્ષે 2023-24 26 સાલમાં ગયા હતા. 26 સાલ હતી. પ્રતિષ્ઠા પછી તરત જ ગયા હતા. મે માં પ્રતિષ્ઠા હતી ને જુલાઈમાં અમે ત્યાં ગયા હતા. એટલે જૂન પૂરો થયો એટલે હિલ સ્ટેશન છે ને એ બાજુ મસૂરીની તળેટીમાં છે દેહરાદૂન. મસૂરી ગયા હતા એટલે ખ્યાલ. જુલાઈમાં ત્યાં હતા, વરસાદ થોડો થોડો શરૂ થયો હતો. છવ્વીસ વર્ષ પહેલા, એટલે 64 માંથી 38 વર્ષ હશે. તો આત્માનું રિસર્ચ કરવું હોય અંદર, ત્યાં તો શું છે કે તમને કોઈ રીત તમારે શોધવી પડે, પ્રોબ્લેમ તમારી પાસે હોય ફક્ત, પછી પ્રોબ્લેમને સોલ્વ કરવાની રીત અને પ્રોબ્લેમનો એન્સર એ બધું તમારે નથી પૂછવું પડે, તમને તમારી પાસે હોય નહીં, અને તમારે તૈયાર થવાનું અજાણ્યા વિષયમાં. અહીંયા તો જ્ઞાનીઓએ તમને પ્રોબ્લેમ સમજાવ્યો, પ્રોબ્લેમ સોલ્વ કરવાની રીત સમજાવી, અને પ્રોબ્લેમનો આ જવાબ થઈ એ બતાવી દીધો. જ્યાં સુધી તમને સાચો જવાબ ન મળે ત્યાં સુધી તમે પ્રયોગ કર્યા કરો, તમારો પ્રયોગ તમારી રીતમાં કંઈક ભૂલ છે, તમારી કામ કરવાની પદ્ધતિમાં કંઈક ફરક છે, એટલી સગવડ છે. એ તો અને અહીંયા તમને માર્ગદર્શન આપનાર મળે, ત્યાં અહીંયા તમારે એકલા એકલા જ કરવું પડે. જે પ્રોબ્લેમ હું લઈને ગયો તો એ પ્રોબ્લેમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ત્યાંના સાયન્ટિસ્ટોને સોંપેલો, એ ત્યાં આપણને ખબર નહીં. એટલે એ લોકો એ બાબતમાં કાંઈ જાણતા હોય તો એ સિક્રેટ રાખીને છુપાવે, જેની સાથે ચર્ચા કરો તો તમને કાંઈ મળે નહીં, કહે નહીં. હમણાં આપણે વાંચતા હોય તો આવીને બેસી જાય, હેવ યુ ફાઇન્ડ એનીથિંગ, કંઈક તમને મળ્યું નથી, કંઈક તમને મળ્યું એમ કે તમારી પાસે જાણવાની મહેનત કરે. એવી રીતે પણ લોકો કામ કરે છે, શેના આધારે કરે, એચિવમેન્ટ મોટું છે. જો એ રિસર્ચ થાય તો 1,000,000 રૂપિયા કમાવા છે, કેટલા કરોડો નહીં, કેટલો ફ્યુઅલનો વપરાશ, પેટ્રોલનો વપરાશ કેટલો, ડીઝલનો વપરાશ કેટલો, અને ક્રૂડ ઓઇલનો વપરાશ કેટલો, બધામાં એની શક્તિ વધી જાય, એમાં એને થોડું નાખો એટલે. ઇકોનોમિક થઈ જાય. તેથી પેટ્રોલ મુંબઈમાં 1 રૂપિયો 70 પૈસે લીટર હતું, આજે 25 રૂપિયા લીટર છે. તેથી એને ઇકોનોમાઇઝ કરવાની વાત હતી. 1 રૂપિયો 70 પૈસે મળતું પેટ્રોલ અને 85-84 પૈસે મળતું ડીઝલ 1 લિટર, એને કેવી રીતે ઇકોનોમાઇઝ કરવું એ વાત હતી. એ સસ્તું કેમ પડે, ઓછું કેમ વપરાય, અને ઓછું વપરાય છતાં એટલું જ કામ આવે. મતલબ શું છે કે તમને જો એચિવમેન્ટનો ખ્યાલ હોય તો તમારો ઉત્સાહ કામ કરે. શેની પાછળ લોકો કામ કરે છે, એનું વળતર જોઈને કામ કરે છે. એની પાછળ વળતર શું મને, ત્યાં અનસર્ટન છે તો પણ કામ કરે છે. અહીંયા પ્રયત્ન કરો તો સર્ટન છે એમ જ્ઞાનીઓ ગેરંટી આપે છે. એમ કે એક સેલો રસ્તો બતાવ્યો, અર્પણતાનો કાલે બોલ ચાલ્યો, તો મોક્ષ મારી પાસેથી લઈ જજે, સર્વ ભાવ અર્પણ કરીને વર્તો જાય, મોક્ષ મારી પાસેથી લઈ જાય. એ તો સમજાવવાની વાત છે, જ્યાં સર્વ ભાવ અર્પણ કર્યો એટલે મોક્ષ થઈ ગયો એનો, પછી લેવા ક્યાં જવાનો રહ્યો, લેવા જવાનો રહ્યો નથી. તો એ કહેનારને ખબર છે કે એને જો સર્વ ભાવ સમર્પણ કર્યો તો મુક્ત થઈ ગયો, એને ક્યાંય પ્રતિબંધ રહ્યો જ નહીં, પછી ક્યાં મારી પાસે મોક્ષ લેવા આવવાનો છે. મારી પાસેથી લઈ જઈને એને કહેનારને શું ખબર છે, મારી પાસે લેવા આવવાનો જ નથી, એને તી પેલા મળી ગયો છે, તો એને એનો હોશ વધે, ઉત્સાહ વધે એટલે કહી દીધું કે તો હું જાતો લઈ જજે મારી પાસે સીધા. એને પ્રતિબંધ છૂટ્યો, તે વાત પૂરી થઈ ગઈ, પછી ત્યાં ક્યાંય જ કોઈ પછી બંધન રહ્યું નહીં. એને કોનું બંધન રહ્યું, પેલા સમાજનું બંધન હતું એ છૂટી ગયું, પછી કુટુંબનું બંધન હતું એ છૂટી ગયું, કુટુંબમાં મારું કોઈ છે નહીં. જ્ઞાન તો થાય એવું છે સંસારીઓને કે સજા બધા સ્વાર્થના છે, જ્ઞાન નથી થતું, પણ મોહ છે ને એ ઓવરટેક કરાવે છે ને મારા 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 કર્યા કરતા છે. બાકી ચોખ્ખી વાત છે કે કોઈ કોઈનું છે નહીં. તું તો સીધું સાદી સમજણ છે, સમજાય એવું છે, પ્રેક્ટિકલી અનુભવ થાય એવું છે. જરાક પોતાનું ધૈર્ય ન થયું તો ટલ તારા મગ મારા મારો તારું થવા માંડશે સીધી રીતે. હું જે મારા નથી ત્યાં પ્રતિબંધ છે એનો, પ્રતિબંધ તો મારા પણ આને લઈને, જે મારા પણ નથી ત્યાં પ્રતિબંધ છે એનો. પ્રતિબંધ નથી તો એનાથી મુક્તિ થઈ કે ન થઈ, એનું બંધન રહ્યું કેવી રીતે? પૂર્વ કર્મનું બંધન છે એ બીજી વાત છે, પ્રતિબંધ બીજી વાત છે. પ્રતિબંધ મોહને લઈને છે, પૂર્વ કર્મનું બંધન છે એ તો કેટલીક પરાધીનતા છે, એ તો પોતાના અપરાધને લઈને એ પરાધીનતાને ભોગવવી પડે છે. પણ એ ભોગવતા સ્વતંત્ર રીતે અંદરમાં કામ કરી શકાય છે, એને લઈને કંઈ કામ પોતાનું નથી અટકતું. પરિપક્વ વિચાર થઈ ગયો